એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવી આત્મકથાની ઊંડી ચર્ચા કરવાના છીએ જેણે લાખો લોકોના દિલ જીતી લીધા છે અને સાહિત્ય જગતમાં એક અલગ જ છાપ ઊભી કરી છે.
હા,
આપણે વાત કરી રહ્યા છીએ ફ્રેન્ક મેકકોર્ટની એન્જેલાઝ એશેઝની, પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા, 1996માં આવેલી.
બરાબર.
આ પુસ્તક છે એક બાળકના સંસ્મરણો જે આયર્લેન્ડના લિમરિક શહેરની ગલીઓમાં ઉછળ્યો.
હા, અને એ પણ ભયંકર અત્યંત ગરીબીમાં.
ખરેખર.
અને એના લેખક ફ્રાન્સિસ ફ્રેન્ક મેકકોર્ટ, એમનું વ્યક્તિત્વ પણ અસાધારણ. 1930માં જન્મ, બ્રુકલિનમાં, આયરિશ ઇમિગ્રન્ટ માતા પિતા.
ઓ, એટલે અમેરિકામાં જન્મ.
હા, પણ પછી જીવન આયર્લેન્ડમાં વીત્યું અને પછી પાછા અમેરિકા. એમણે તો 30 વર્ષ ન્યૂયોર્કમાં અંગ્રેજી ભણાવ્યું શિક્ષક તરીકે.
30 વર્ષ?
હા, અને પછી છેક 60 વર્ષની ઉંમરે આ બુક લખી, એન્જેલાઝ એશેઝ. અને ખબર છે, રાતોરાત ફેમસ થઈ ગયા.
અદ્ભુત કહેવાય. આટલા વર્ષો પછી પોતાના બાળપણના કડવા અનુભવોને આ રીતે રજૂ કરવા, તો આ પુસ્તકનું અને ફ્રેન્ક મેકકોર્ટની આખી કથાનું મહત્વ શું છે? આજે પણ એ શા માટે આટલી પ્રસ્તુત ગણાય?
એનું કારણ એ છે કે એન્જેલાઝ એશેઝ ખાલી ગરીબીની વાત નથી, એનાથી ઘણું વધારે છે.
જેમ કે?
એ છે માનવ ભાવનાની અદમ્યતા. મતલબ કે ગમે તેવી પરિસ્થિતિ હોય, માણસ ટકી શકે છે, અને એ પણ રમૂજ અને આશા સાથે. મેકકોર્ટે પોતાના બાળપણના જે ઊંડા ઘા હતા, જે પીડા હતી, એને એટલી પ્રામાણિકતાથી અને ક્યારેક તો કડવી રમૂજ સાથે રજૂ કરી છે.
હા, એમની રમૂજ તો વખણાય છે.
બરાબર. એટલે આ વાર્તા આજે પણ આપણને સ્પર્શે છે, કારણ કે સ્થિતિસ્થાપકતા, ઓળખની શોધ, પરિવારના પેલી જટિલ ગૂંચવણો, આ બધી વાત કરે છે. અને એ બતાવે છે કે ભયાનક અંધકારમાં પણ ક્યાંક પ્રકાશ શોધી શકાય છે, પીડામાં પણ અર્થ મળી શકે છે.
તો ચલો આ સફર પર નીકળીએ, ફ્રેન્ક મેકકોર્ટના એ જીવન પર જેણે આ પુસ્તકને જન્મ આપ્યો. શરૂઆત ક્યાંથી થઈ, એમનું બાળપણ?
શરૂઆત થઈ, મેં કહ્યું એમ, 1930માં ન્યૂયોર્કના બ્રુકલિનમાં. અને સમય હતો અમેરિકાની મહામંદીનો, પેલો ભયંકર આર્થિક મંદીનો દોર.
હા, ગ્રેટ ડિપ્રેશન.
બરાબર. એમના માતા પિતા એન્જેલા અને માલાકી સિનિયર આયર્લેન્ડથી આવેલા ઇમિગ્રન્ટ્સ. પિતા માલાકી આમ તો વાર્તા કહેવામાં માહિર, લોકોને ગમી જાય એવા,
પણ પેલી દારૂની સમસ્યા અને બેજવાબદારી.
હા, બરાબર. અને માતા એન્જેલા એ મજબૂત હતા, પણ સંજોગો સામે લાચાર, પીડિત. એટલે અમેરિકામાં એમનું જીવન શરૂઆતથી જ ગરીબી અને અસ્થિરતાથી ભરેલું હતું.
અને પછી કંઈક દુઃખદ બન્યું નહીં, નાની ઉંમરમાં જ?
હા, ફ્રેન્ક જ્યારે માંડ 4 વર્ષના હતા ત્યારે એમની નાની બહેન માર્ગારેટ ગુજરી ગઈ, શિશુ અવસ્થામાં જ.
ઓહ.
આ આઘાત બહુ મોટો હતો. અને એ પછી પિતા માલાકી વધારે દારૂ પીવા લાગ્યા, પરિસ્થિતિ સાવ બગડી ગઈ. એટલે પરિવારે નક્કી કર્યું કે આયર્લેન્ડ પાછા જઈએ.
1934માં?
હા, 1934માં એન્જેલાના વતન લિમેરિક. કદાચ ત્યાં કંઈક સારું થાય એવી આશા હતી, પણ થયું ઉલટું. ત્યાં તો અમેરિકા કરતાં પણ વધારે ખરાબ ગરીબી, વધારે નિરાશા હતી.
લિમેરિકનું જીવન પુસ્તકમાં એનું વર્ણન વાંચીને જ કંપારી છૂટી જાય. પેલું રોડન લેનનું ઘર.
હા, એ ઘર તો ગરીબીનું પ્રતીક જ બની ગયું. રોડનલેન્ડ પર એક સાવ ભાંગેલું તૂટેલું મકાન, જેનો નીચેનો માળ એ તો વરસાદમાં લગભગ ડૂબી જ જાય, પાણી ભરાઈ જાય.
એટલે જ એ લોકો એને આયર્લેન્ડ કહેતા, નહીં, કારણ કે ભીનું રહેતું.
હા, અને ઉપરનો જે સૂકો માળ હતો એને ઇટાલી કહેતા. આ જેમની પેલી કાળી રમૂજ હતી, ગેલોઝ ટ્યુમર, ભયાનક સ્થિતિમાં પણ હસવાનો પ્રયત્ન. પણ હકીકત તો એ હતી કે સતત ભીનાશ, ગંદકી, ચાંચડ, ઉંદરો અને ભૂખ તો કાયમની.
અને દુર્ભાગ્ય ત્યાં પણ પીછો ન છોડ્યો, બાળકોના મૃત્યુ.
ખરું કહ્યું, લિમરિકમાં ફ્રેન્કના જે જુડવા ભાઈઓ હતા, ઓલિવર અને યુજીન, એમનું પણ શિશુ અવસ્થામાં મૃત્યુ થયું. એક પછી એક આઘાત. માતા એન્જેલા તો સાવ ભાંગી પડ્યા હતા.
આવા માહોલમાં ફ્રેન્ક મોટા થયા. એક તરફ ભૂખ, બીમારી, ધર્મનો ડર.
હા, પેલો કડક કેથોલિક ધર્મ અને શિક્ષાનો ભય, અને બીજી તરફ પિતાની પેલી કાલ્પનિક વાર્તાઓ અને પુસ્તકો. પુસ્તકો એમના માટે એક આશરો બન્યા. આ જ વિરોધાભાસો વચ્ચે એમનો સંઘર્ષ ચાલ્યો.
શાળાનું શિક્ષણ કેવું રહ્યું અને જીવન ટકાવી રાખવા માટે શું કરવું પડતું?
સ્કૂલ હતી લિમીઝ નેશનલ સ્કૂલ. ત્યાં ખ્રિસ્તી ભાઈઓ ભણાવતા. શિસ્ત બહુ કડક હતી. સાહિત્યનો પરિચય ત્યાં થયો, એ વાત સાચી, પણ ગરીબીને લીધે અપમાન પણ બહુ સહન કરવું પડ્યું.
અને પેલી આંખની તકલીફ?
હા, કન્જક્ટિવાઇટિસ, ગંભીર ચેપ હતો. એનાથી એમની એકલતા વધી ગઈ. પણ એમનું જે સાચું શિક્ષણ હતું ને, એ તો લિમેરિકની ગલીઓમાંથી મળ્યું.
મતલબ?
મતલબ કે જીવતા રહેવાની કળા. ભૂખ લાગે તો કોલસો કે બ્રેડ ચોરવી પડે તો એ પણ કર્યું. સિનેમામાં જઈને કે લાઇબ્રેરીમાં જઈને બહારની દુનિયા કેવી છે એ જોયું. અને વાંચ્યું, ખૂબ વાંચ્યું. શેક્સપિયર, ડિકન્સ, આ બધા લેખકો એમને ત્યાં જ મળ્યા.
નાની ઉંમરે કામ પણ કરવું પડ્યું હશે.
ચોક્કસ, ઘણી માની મોટી નોકરીઓ કરી. કોલસો પહોંચાડવાનું કામ, એક અંધ માણસ માટે વાંચવાનું કામ, પછી ટેલિગ્રામ બોય બન્યા.
ટેલિગ્રામ બોય, એનાથી શું અનુભવ મળ્યો?
એનાથી આખા લિમેરિક સમાજને નજીકથી જોવાનો મોકો મળ્યો. લોકોના સુખ દુઃખ, જન્મ મરણના સંદેશા પહોંચાડવાના. પણ પછી આવ્યો સૌથી મોટો ફટકો.
એ કયો?
જ્યારે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે એમના પિતા કામ શોધવા ઇંગ્લેન્ડ ગયા. વચન આપ્યું કે પૈસા મોકલશે, પણ પછી મોકલ્યા જ નહીં. એક રીતે પરિવારને તરછોડી દીધા.
એટલે માત્ર 13 વર્ષની ઉંમરે ફ્રેન્ક ઘરના મુખ્ય કમાનાર બની ગયા. અને શું અસર થઈ એમના પર?
બસ, એમના બાળપણનો ત્યાં જ અંત આવી ગયો. અને અમેરિકા પાછા જઈને આ ગરીબીમાંથી છૂટવાનો જેમનો વિચાર હતો, એ હવે પાક્કો સંકલ્પ બની ગયો. અત્યંત મજબૂત. હવે એક જ લક્ષ્ય હતું, પૈસા બચાવવા, ગમે તેમ કરીને ન્યૂયોર્કની ટિકિટ લેવી.
આ ધ્યેય માટે એમણે અમુક એવા કામ પણ કર્યા જે નૈતિક રીતે બરાબર નહોતા.
હા, જરૂરિયાત માણસ પાસે શું નથી કરાવતી. એમણે શ્રીમતી ફિનુકેન નામની એક શાહુકાર સ્ત્રી માટે કામ કર્યું. પેલી લોભી, વ્યાજખાઉ સ્ત્રી. એના માટે ઉઘરાણીના ધમકી ભર્યા પત્રો લખવાનું કામ.
ઓહ, એમને કેવું લાગતું હશે આ કામ કરતા?
શરમ આવતી, અપરાધ ભાવ પણ થતો. પણ પૈસાની જરૂર હતી, પેટ ભરવા માટે, અમેરિકા જવા માટે.
અને અંતે અમેરિકા જવાનું સપનું પૂરું થયું. કેવી રીતે? પુસ્તકના સંદર્ભમાં અને એમની શિખર સિદ્ધિ કહી શકાય?
એમના માટે એ સમય તો એ જ શિખર સિદ્ધિ હતી. લિમેરિકની એ નરક જેવી ગરીબીમાંથી, એ નિરાશામાંથી ભાગી છૂટવું, એ જ એમની જીત હતી. અને થયું એવું કે પેલી શ્રીમતી ફિનુકિન અચાનક મૃત્યુ પામી.
પછી?
પછી ફ્રેન્કે હિંમત કરીને એના ઘરમાંથી પૈસા ચોરી લીધા. આ ચોરેલા પૈસા અને પોતાની થોડી બચત ભેગી કરીને 19 વર્ષની ઉંમરે એમણે ન્યૂયોર્ક જતી સ્ટીમરની ટિકિટ ખરીદી લીધી. આ કામ ભલે વિવાદાસ્પદ લાગે, પણ એમના માટે એ મુક્તિનો રસ્તો બન્યો.
પુસ્તકનો અંત પણ ત્યાં જ આવે છે, નહીં? અમેરિકાના કિનારે.
હા, બિલકુલ. પુસ્તકનો અંત આવે છે ફ્રેન્કના ન્યૂયોર્ક હાર્બરમાં આગમન સાથે. જહાજની ડેક પર ઊભા છે અને દૂરથી સ્ટેચ્યુ ઓફ લિબર્ટી દેખાય છે.
કેવો પ્રભાવશાળી અંત હશે
ખરેખર. એ દૃશ્ય એમના ભૂતકાળના અંતનું અને એક નવા, અજાણ્યા પણ આશાવાળા ભવિષ્યની શરૂઆતનું પ્રતીક છે. અને પુસ્તકનો છેલ્લો શબ્દ શું છે ખબર છે? માત્ર ટિસ.
ટિસ એટલે?
એટલે કે તે છે અથવા આ છે. જાણે કે વર્ષોના સંઘર્ષ પછી જે મળ્યું છે એની સ્વીકૃતિ. હા, આ છે મારી નવી વાસ્તવિકતા, આ ક્ષણથી નવું જીવન. અલબત્ત આપણે જાણીએ છીએ કે પછી એમનું જીવન ખરેખર બદલાયું. એ સફળ શિક્ષક બન્યા અને આ સંસ્મરણ લખીને પુલિત્ઝર જીત્યા. એ એમનો વારસો.
આટલા બધા કઠિન અનુભવોમાંથી પસાર થયા પછી ફ્રેન્ક મેકકોર્ટની એક જીવન માટેની ફિલોસોફી, એમના મૂલ્યો, એ કેવા ઘડાયા હશે? શું હતું એમની વિચારસરણીનું કેન્દ્ર?
એમની ફિલોસોફી તો સિદ્ધિ એમના અનુભવોમાંથી જ આવી. ખાસ કરીને પેલી ભયાનક ગરીબી અને જીવતા રહેવાનો સંઘર્ષ. એટલે પહેલું તત્વ હતું વ્યવહારવાદ, પ્રેગ્મેટિઝમ.
એટલે કે
ટકી રહેવા માટે જે જરૂરી લાગે એ કરવું, બહુ આદર્શવાદમાં ન પડવું. બીજું, સંસ્થાઓ પર ભરોસો ન કરવો, પછી એ ચર્ચ હોય કે સરકાર. એમણે જોયું હતું કે આ મોટી સંસ્થાઓ ગરીબોની પીડા સમજવામાં કે મદદ કરવામાં ઘણીવાર નિષ્ફળ જાય છે. દુનિયા એમને માટે મૂળભૂત રીતે અન્યાયી હતી.
અને પેલી કાળી રમૂજ, ગેલસ હ્યુમર, એ કેવી રીતે બંધ બેસે છે આમાં?
એ તો એમનું કદાચ સૌથી મોટું હથિયાર હતું, એમની ફિલોસોફીનો એકદમ મહત્વનો ભાગ. દુઃખદ પરિસ્થિતિમાં, ભયાનક હાલતમાં પણ કંઈક હસવા જેવું શોધી કાઢવું, આ ખાલી મજાક નહોતી.
તો શું હતું?
એ પીડા સહન કરવાની રીત હતી, એનાથી થોડું અંતર રાખવાની અને સાવ ભાંગી પડતા બચવાની રીત. એ બતાવે છે કે માણસ ગમે તેટલી ખરાબ હાલતમાં હોય, હાસ્ય દ્વારા પોતાનું ગૌરવ જાળવી શકે છે.
પુસ્તકમાં જે પ્રામાણિકતા દેખાય છે એ પણ ગજબની છે, નિર્ભીક.
ચોક્કસ, એ પણ એમના મુખ્ય મૂલ્યોમાંનું એક. પોતાની, પોતાના કુટુંબની, સમાજની, બધાની નબળાઈઓ, ખામીઓ જેવી છે તેવી કહી દેવાની, જરા પણ શણગાર્યા વગર.
હા, ક્યારેક વાંચતી વખતે અઘરું લાગે.
લાગે જ, પણ એ જ એમના લખાણને આટલું શક્તિશાળી અને વિશ્વસનીય બનાવે છે. એમના માટે સત્ય કહેવું, ભલે કડવું હોય, એ જરૂરી હતું, નૈતિક જવાબદારી હતી.
અને શિક્ષણ, સાહિત્ય, એમના માટે એનું શું મહત્વ હતું?
એમના માટે તો શિક્ષણ અને સાહિત્ય જીવન બચાવનાર હતા, લિટરલી. પુસ્તકો અને વાર્તાઓએ જ એમને લિમેરિકની પેલી ભૌતિક અને માનસિક કેદમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો. ભલે સ્કૂલનું ભણતર અધૂરું રહ્યું, પણ પુસ્તકોમાંથી જે મળ્યું, જે કલ્પનાની દુનિયા ખુલી, એણે એમને આશા આપી, મુક્તિનો અહેસાસ કરાવ્યો. એ માનતા હતા કે સાહિત્યમાં, શબ્દોમાં તાકાત છે માણસને બદલવાની. અને છેલ્લે પેલી વાર્તા કહેવાની શક્તિ, જે એમના પિતા પાસેથી મળી હતી.
એમના પિતા વાર્તાઓ કહેતા?
એમ, હા, ખૂબ. અને ફ્રેન્ક માટે પણ વાર્તા કહેવી એ ખેલી મનોરંજન નહોતું. એ પોતાના અનુભવોને સમજવાનું, એને અર્થ આપવાનું અને પેલી પીડા પર જીત મેળવવાનું એક સાધન હતું.
દરેકના જીવનમાં એવા વળાંક આવે છે જે બધું બદલી નાખે છે, ટર્નિંગ પોઈન્ટ્સ. ફ્રેન્ક મેકકોર્ટના જીવનમાં એવા કયા મુખ્ય બનાવો હતા જેણે ખરેખર એમના જીવનની દિશા બદલી નાખી?
ઘણા હતા આમ તો, પણ ત્રણ એવા છે જે ખરેખર પરિવર્તનકારી સાબિત થયા એમ કહી શકાય. પહેલો આવ્યો જ્યારે એ 10 વર્ષના હતા. ટાઇફોઇડનો તાવ લાગુ પડ્યો અને હોસ્પિટલમાં શેક્સપિયર સાથે એમનો પહેલો પરિચય થયો.
આ રસપ્રદ છે. હોસ્પિટલમાં શેક્સપિયર કેવી રીતે
થયો? એવો કે ટાઇફોઇડને લીધે એમને લાંબો સમય હોસ્પિટલમાં રહેવું પડ્યું. એકલતા હતી, પીડા હતી. ત્યાં એમના બેડની બાજુમાં એક પાતળી દિવાલની પેલે પાર પેટ્રિશિયા મેડિગન નામની એક છોકરી હતી. એને ડિપ્થેરિયા હતો. એ લોકો દિવાલની આરપાર વાતો કરતા અને પેટ્રિશિયાએ છુપાઈને એમને શેક્સપિયરની એક કવિતા વાંચી સંભળાવી, ધ હાઈવે મેન. કમનસીબે પેટ્રિશિયા બચી ન શકી, પણ
શબ્દોનો જાદુ એમના મનમાં રહી ગયો.
બરાબર, કવિતાને ભાષાની એક નવી જ દુનિયાનો દરવાજો એમના માટે ખુલી ગયો. પછી સિમ્સ નામના એક હોસ્પિટલના કર્મચારી હતા, એમણે એમને પુસ્તકો લાવી આપવાનું ચાલુ રાખ્યું.
તો આ અનુભવ પરિવર્તનકારી કેમ ગણાય? એની અસર શું થઈ?
આ એક પ્રકારની બૌદ્ધિક અને ભાવનાત્મક જાગૃતિ હતી. પહેલીવાર એમને ભાષાની શક્તિનો, એના સૌંદર્યનો અનુભવ થયો. એમને સમજાયું કે શબ્દોમાં કેટલી તાકાત છે મુક્તિ અપાવવાની. એમની જે પેલી ગંદકી, ભૂખ, બીમારીવાળી દુનિયા હતી, એમાં પુસ્તકો એક આશરો બન્યા, કલ્પના એક આશરો બની.
એટલે લેખક બનવાના બીજ કદાચ ત્યાં રોપાયા.
હા, કહી શકાય. અને શિક્ષણનું મહત્વ પણ સમજાયું. એમને ખબર પડી કે ભૌતિક હાલત ગમે તેટલી ખરાબ હોય, મનની દુનિયામાં તો ઉડી શકાય છે.
અને બીજો નિર્ણાયક વળાંક?
બીજો વળાંક આનાથી સાવ જુદો, વધુ કડવો, વધુ વાસ્તવિક. એ હતો પિતા દ્વારા પરિવારનો ત્યાગ, પેલો અંતિમ ત્યાગ.
જ્યારે ઇંગ્લેન્ડ ગયા અને પૈસા મોકલવાનું બંધ કર્યું?
હા, બરાબર. બીજા વિશ્વયુદ્ધ વખતે જ્યારે એમણે પૈસા મોકલવાનું બંધ કરી દીધું, ત્યારે ફ્રેન્કના જીવનમાં બધું બદલાઈ ગયું.
શું અસર થઈ એની?
એમના બાળપણનો સાચા અર્થમાં અંત આવી ગયો. પિતા ક્યારેક સુધરશે, જવાબદારી લેશે, એવી જે કંઈ પણ આશા હતી એ સાવ તૂટી ગઈ. 13 વર્ષની ઉંમરે ઘર ચલાવવાની જવાબદારી માથે આવી. આ અનુભવે એમને દુનિયાની કઠોરતાનો સીધો પરિચય કરાવ્યો.
અને લિમરિકથી ભાગી છૂટવાનો એમનો નિશ્ચય વધુ મજબૂત થયો.
એકદમ અફર બની ગયો. આનાથી એમનામાં આત્મનિર્ભરતા આવી, સંઘર્ષ કરવાની વૃત્તિ વધુ દ્રઢ બની.
અને ત્રીજો વળાંક, જે કદાચ સૌથી વધુ પ્રતિકાત્મક છે?
ત્રીજો વળાંક એ પુસ્તકનો અંતિમ સીન છે, સૌથી યાદગાર. અમેરિકા પહોંચવું, ન્યૂયોર્ક હાર્બરમાં ઊભા રહીને સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને જોવી.
એક ક્ષણ, એનું શું મહત્વ હતું એમના માટે?
એ ક્ષણ એટલે વર્ષોના સંઘર્ષની પરાકાષ્ઠા હતી. ભૂખ, અપમાન, બલિદાન અને પેલું એકમાત્ર સપનું અમેરિકા પાછા જવાનું, એ સાકાર થયું હતું. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી એમના માટે ખાલી એક મૂર્તિ નહોતી.
તો શું હતી?
માંથી મુક્તિનું જીવંત પ્રતીક હતી. એ ક્ષણે એમને લાગ્યું હશે કે લિમેરિકની ગલીઓ, ગરીબી, દુઃખ બધું પાછળ રહી ગયું અને પુસ્તકનો પેલો છેલ્લો શબ્દ ટીઝ આ છે, એ આ નવી શરૂઆતની સ્વીકૃતિ છે. જાણે એમનો પુનર્જન્મ થયો, ભૂતકાળનો ભાર ઉતરી ગયો, ભવિષ્યના દરવાજા ખુલી ગયા.
ફ્રેન્ક મેકકોર્ટની આખી જીવનકથા અસાધારણ છે. એમાંથી આજના સમયમાં આપણે કયા બોધપાઠ લઈ શકીએ? માનવીય બોધપાઠ શું શીખવા મળે છે?
ઘણું બધું. પહેલું અને સૌથી સ્પષ્ટ તો છે સ્થિતિસ્થાપકતા, રિઝિલિયન્સ. ફ્રેન્કનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે કે માણસ અકલ્પનીય મુશ્કેલીઓમાં પણ ટકી શકે છે, એટલું જ નહીં વિકાસ પણ કરી શકે છે.
એમની રમૂજ વૃત્તિ અને આશા એમાં મદદરૂપ થયા હશે?
બહુ જ. એ બતાવે છે કે મુશ્કેલીનો સામનો કરવા માટે આંતરિક શક્તિ કેટલી જરૂરી છે, હાર ન માનવી.
કુટુંબના સંબંધો વિશે પણ આ પુસ્તક ઘણું ઊંડાણપૂર્વક કહે છે.
બિલકુલ. એક કૌટુંબિક સંબંધોની જે જટિલતા છે, એમાં જે વિરોધાભાસ છે, એને બહુ સારી રીતે પકડે છે કે પ્રેમ અને ગુસ્સો, વફાદારી અને નિરાશા, દયા અને કઠોરતા, આ બધું એક જ સંબંધમાં એક જ સમયે હોઈ શકે છે.
હા, એમના માતા અને પિતા પ્રત્યેના એમના ભાવો બહુ જ જટિલ હતા.
બરાબર. માતા માટે ઊંડો પ્રેમ પણ ક્યારેક હતાશા, પિતા માટે પ્રેમ, ગુસ્સો, શરમ અને છેલ્લે કદાચ એક પ્રકારની સમજ. આ બધું બતાવે છે કે સંબંધો કાળા ધોળા નથી હોતા, ઘણા શેડ્સ હોય છે. આ સમજ આપણને આપણા સંબંધોને પણ વધુ સહાનુભૂતિથી જોવામાં મદદ કરે.
અને શિક્ષણ અને જ્ઞાનની શક્તિ, એ બોધપાઠ પણ એટલો જ મહત્વનો છે.
હા, ખૂબ જ. ફ્રેન્કનું ઉદાહરણ બતાવે છે કે શિક્ષણ, સાક્ષરતા એ ખાલી નોકરી ધંધા માટે નથી, એ આત્માની મુક્તિ માટે પણ છે. ભલે સંજોગો ગમે તેટલા મર્યાદિત હોય, જ્ઞાન અને પુસ્તકો એક અલગ જ દુનિયા ખોલી આપે છે, વિચારવાની નવી દિશા આપે છે, જીવનને અર્થ આપે છે. એમના માટે પુસ્તકો આશા હતા, પ્રેરણા હતા.
એટલે એમ કહી શકાય કે ખાલી ટકી રહેવું, સર્વાઈવ કરવું, એ પણ એક ગૌરવની વાત છે.
ચોક્કસ. આ પુસ્તક અસ્તિત્વના ગૌરવની વાત કરે છે. ડિગ્નિટી ઓફ સર્વાઈવલ. અત્યંત ખરાબ હાલતમાં ક્યારેક નૈતિક સમાધાન કરીને પણ જીવતા રહેવા માટે જે તાકાત જોઈએ, જે બુદ્ધિ જોઈએ, જે હિંમત જોઈએ, એ કંઈ ઓછી નથી. ફ્રેન્ક અને એમના પરિવારે જે રીતે લડત આપી, એ એમના સંઘર્ષને ગૌરવ અપાવે છે. એ આપણને યાદ કરાવે છે કે મુશ્કેલી સામે લડનાર દરેક વ્યક્તિ સન્માનને પાત્ર છે.
અને છેલ્લે, આશા અને નૈતિકતા, એના વિશે શું શીખવા મળે?
પુસ્તક શીખવે છે કે વાસ્તવિકતા ગમે તેટલી કડવી હોય, એનો સ્વીકાર કરીને પણ આશા રાખી શકાય છે. પણ એ આશા આંધળી ન હોવી જોઈએ, એ પ્રયત્નો પર આધારિત હોવી જોઈએ. અને સાથે એ પણ બહુ સ્પષ્ટ રીતે બતાવે છે કે ગરીબી, લાચારી માણસને કેવા નૈતિક સમાધાન કરવા મજબૂર કરી શકે છે.
હા, પેલું શાહુકાર માટે પત્રો લખવાનું કામ.
બરાબર. આ આપણને વિચારવા મજબૂર કરે છે કે નૈતિકતા હંમેશા સંજોગોથી પર નથી હોતી. કોઈના નિર્ણયોને જજ કરતા પહેલા એની પરિસ્થિતિ સમજવી કેટલી જરૂરી છે.
એન્જેલાઝ એશેઝ અને ફ્રેન્ક મેકકોર્ટના જીવનમાંથી ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય તો એ કયા હોઈ શકે? આપણે ભાવનાત્મક સમજથી શરૂ કરીએ.
ચોક્કસ. પહેલું, ભાવનાત્મક સમજ, ઇમોશનલ ઇનસાઇટ. આ પુસ્તક બહુ ઊંડાણથી શીખવે છે કે માનવ સંબંધો, ખાસ કરીને પરિવારના, અત્યંત જટિલ હોય છે. પ્રેમ, વફાદારી જેવી લાગણીઓ, ગુસ્સો, નિરાશા, શરમ જેવી કડવી લાગણીઓ સાથે રહી શકે છે, અને એ સ્વાભાવિક છે. ફ્રેન્કના પોતાના માતા પિતા પ્રત્યેના જે મિશ્ર ભાવો છે, એ સમજાવે છે કે સંબંધોને સરળ લેબલમાં ન બાંધી શકાય, એમાં રહેલા વિરોધાભાસ સ્વીકારવા એ જ માનવ હોવાનો ભાગ છે.
બરાબર. અને બીજું, બૌદ્ધિક દ્રષ્ટિએ શું કહી શકાય?
બીજું, બૌદ્ધિક સમજ, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇનસાઇટ. શિક્ષણ, સાક્ષરતા, જ્ઞાન આ ખાલી ભૌતિક પ્રગતિના સાધનો નથી, એ આંતરિક મુક્તિ અને ટકી રહેવા માટેના શક્તિશાળી આધ્યાત્મિક સાધનો પણ છે. ફ્રેન્કનો પુસ્તકો અને ભાષા સાથેનો જે નાતો છે એ બતાવે છે કે બૌદ્ધિક જિજ્ઞાસા ભલે ઔપચારિક તકો ઓછી હોય તો પણ વ્યક્તિને અર્થ, દિશા અને ખરાબમાં ખરાબ સંજોગોમાં પણ આશા આપી શકે છે. જ્ઞાન પોતે જ એક શક્તિ છે, એક આશરો છે.
અને અંતે એક સાર્વત્રિક સમજ, જે કદાચ દરેકને ઉપયોગી થાય એવો બોધ.
ત્રીજું, સાર્વત્રિક સમજ, યુનિવર્સલ ઇનસાઇટ. સાચી સ્થિતિસ્થાપકતા મુશ્કેલીઓથી ભાગવાથી નથી આવતી, એ આવે છે અત્યંત પડકારજનક સંજોગોમાં પણ અર્થ, રમૂજ અને માનવીય જોડાણ શોધવાની ક્ષમતા કેળવવાથી. ફ્રેન્ક મેકકોર્ટે પોતાના સૌથી પીડાદાયક અનુભવોને જે રીતે શાણપણ, કલા અને છેવટે સફળતામાં બદલી નાખ્યા એ બતાવે છે કે આપણી સાથે શું થાય છે એના કરતાં વધુ મહત્વનું એ છે કે આપણે એનો પ્રતિભાવ કેવો આપીએ છીએ. આપણી પોતાની વાર્તા કહેવાની શક્તિ, એમાં અર્થ શોધવાની શક્તિ, એ જ આપણને આગળ વધારે છે, મુક્ત કરે છે.
ખરેખર ફ્રેન્ક મેકકોર્ટની આ કથા ખાલી એક વ્યક્તિની નથી, પણ માનવ સંઘર્ષ, સહિષ્ણુતા અને આશાની એક અમર ગાથા બની ગઈ છે. અને એ આપણને વિચારતા કરી મૂકે છે કે આપણે આપણા જીવનના મુશ્કેલ પ્રકરણોને કેવી રીતે જોઈએ છીએ, કેવી રીતે વર્ણવીએ છીએ.
બરાબર. શું આપણે એમાં ખાલી દુઃખ અને અફસોસ જ જોઈએ છીએ, કે પછી ફ્રેન્કની જેમ એમાં રહેલી કાળી રમૂજ, એમાંથી શીખેલા પાઠ અને ટકી રહેવાની આપણી પોતાની જે અદ્ભુત શક્તિ છે એને પણ ઓળખી શકીએ છીએ? આ પ્રશ્ન સાથે જ કદાચ આજની વાત પૂરી કરીએ.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.